તારીખ 6/6/1988 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 378 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 291.
સાધુની ભૂમિકાથી માંડીને આત્માર્થીપણાથી માંડીને ગૃહસ્થાશ્રમના શ્રાવક સાધક અને નિર્દર્શન સાધક તેના વ્યવહાર નિશ્ચય પરિણામ અંતરબાહ્ય પરિણામ કેવા હોય છે એનું વિસ્તારથી વર્ણન છે. આ પહેલી વાત લીધી છે આત્માર્થી જીવ કહેવાય છે, જેને સ્વભાવનો મહિમા જાગ્યો છે આત્માર્થી જીવનું વર્ણન કરે છે. જેને સ્વભાવનો મહિમા જાગ્યો છે એટલે કે જેને જગતનો મહિમા, જગતની વાતો અને પ્રસંગોનો મહિમા, અંગળોનો મહિમા જાણે નથી અને પુણ્યાદી વિભાવ પરિણામોનો મહિમા પણ જાણે નથી. સંક્ષેપમાં કહીએ તો પુણ્યને પુણ્યના ફળનો મહિમા જેને, પુણ્યના ફળનું કારણ પુણ્યના પરિણામ છે એ બંને કારણ કાર્યનો મહિમા જેને નથી એ નાસ્તિ છે. અસ્તિથી કે જેને પોતાના સ્વભાવનો મહિમા છે પુણ્ય તો ભવનું કારણ છે, પુણ્યની રુચિ એ ભવની રુચિ છે. આપણે વાત લઈ લીધી 374માં સુરાગની રુચિ તે પણ એ ભવની રુચિ છે અને સ્વભાવ તો ભવના અભાવ સ્વભાવે છે. ભવ રહિત જેનો સ્વભાવ છે એવું આત્મ સ્વરૂપ છે, જેમ જેમાં જન્મ મરણ જરા અને રોગાદિ દુઃખ કાંઈ પણ ન થાય એવો જેનો સ્વભાવ છે, એવા અજર અમર પદનો જેને મહિમા જાગ્યો છે પરમેશ્વર પદ, એવા સાચા આત્માર્થીને વિષય કષાયનો મહિમા તૂટીને તેમની તુચ્છતા લાગતી હોય છે. નાસ્તિક કીધું છે પાછળથી, જેને સ્વભાવનો મહિમા જાગ્યો છે એવા સાચા આત્માર્થીને વિષય કષાયનો મહિમા તૂટી ગયો છે. ગુરુ પુણ્યના યોગે વિષય કષાયના સંયોગો વિદ્યમાન હોય તો પણ એની મહિમા જેને નથી, એનાથી હું મોટો, એનાથી હું સારો, એનાથી મારું સ્થાન આગળ, એને લઈને હું કાંઈક, એવો કોઈ પ્રકાર આત્માર્થીને પોતાનો એમ જાણે છે કે એ રીતે પોતાની મહત્તા અને મોટાઈ અને મહિમા આવવાથી ખરેખર આત્માનું ગૌરવ ભણાય છે, આત્માનો મહિમા એનાથી ભણાય છે. એવો મહિમા કરવા જતા સ્વરૂપનો મહિમા નહીં આવે અને જે એનો મહિમા કરે છે પછી પોતે કરે કે બીજો કરે તો એ ખરેખર હીન પરિણામવાળા છે અથવા એ પરિણામની નીચતા છે, ઉચ્ચ કોટી પણ નથી પણ નીચ ભીખું ટીપણું છે. એવું લાગતું હોય છે. લાગવું એટલે ભાસવું, ભાસવું એટલે લાગવું. સાચા આત્માર્થીને સ્વભાવનો મહિમા લાગે છે અને વિભાવ ને વિભાવના ફળનો એને જરા પણ લાગતો નથી. જે આત્માની અનંત શક્તિ સિદ્ધ પદ પ્રગટ કરવાને સમર્થ છે અને જેના મેલમાં ઇન્દ્રાદી પદ પ્રગટે છે, એમાં પણ પ્રગટે છે તો પુણ્યનો મળ છે. જેના મેલથી ઇન્દ્રાદી પુણ્ય ચક્રવર્તીની રીતે સિદ્ધિ પ્રગટે છે. સમજીને કોઈ પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનીને સાધકને લબ્ધિને વૃદ્ધિ સિદ્ધિ પ્રગટે કે ન પ્રગટે, આત્માની શુદ્ધિ આગળ એનો શું હિસાબ છે અને એને નહીં પ્રગટે તો કોને પ્રગટશે? એવું જગતમાં બીજું કયું રૂઢું સ્થાન છે કે જેને પ્રગટે એનાથી વધારે શું રૂઢું સ્થાન છે? પણ વિશેષ વાત એ છે કે એને એ હોય તો પણ એના ઉપર એની દ્રષ્ટિ નથી, એને એ તુચ્છ જાણે છે. અને એ વૃદ્ધિ સિદ્ધિના નિમિત્તે એ કોઈ પણ કાર્ય કરવાના પરિણામ એને સ્વપ્ને પણ આવતા નથી. પોતાને વિશે એ વાત લખે છે તો કે એવું કાંઈ છે ખરું? બહુ બહુ જવાબ આપે છે. કેમ સાંભળ્યું છે કે આપને કાંઈક આવવું છે તો કે એવું કાંઈક છે કરવું, પણ એ સંબંધીનો વિચાર આવતા આત્માને એકદમ ખેદ થઈ આવે છે. એ બાજુનો વિચાર સ્વપ્ને પણ અમને ન હો એવી ભાવના હોવાથી એનો વિચાર આવતા અમને ખૂબ દુઃખ થઈ આવે છે, ખેદ થઈ આવે છે. એ દિશામાં અમારા પરિણામ જરા પણ કામ કરતા નથી, એવી સ્થિતિ છે. તેને તુચ્છતા લાગતી હોય છે, તેને ચૈતન્ય સ્વભાવની સમજણમાં નિમિત્તભૂત દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા આવે છે. ઉપાદાનથી પોતાના સ્વભાવનો શક્તિનો સામર્થ્યનો મહિમા જાગ્યો છે. નિમિત્તથી તે જ ચૈતન્ય સ્વભાવને દર્શાવનારા, તેની સમજણમાં નિમિત્ત થનારા, એને સમજણ આપનારા એમ કહેવાય છે, પણ સમજણમાં નિમિત્ત થનારા, નિમિત્તભૂત એવા દેવશાસ્ત્ર ગુરુનો મહિમા પણ એને આવે છે. દેવને સામે જુએ છે તો એને એમ લાગે છે કે આવું જ મારું સ્વરૂપ છે એમ તે પ્રગટપણે દર્શાવી રહ્યા છે. આ સિવાય એમને તો વિતરાગ હોવાથી કોઈ પણ જીવ પ્રત્યે પર પ્રત્યેના કોઈ પરિણામ તો એમને હોતા નથી, પણ જેવું સ્વરૂપ એમનું વ્યક્તપણે પ્રસિદ્ધ છે ઠીક બરાબર એવું અંતરંગમાં મારું સ્વરૂપ છે એવું એ દર્શાવી રહ્યા છે. મારું સ્વરૂપ, મારા સ્વરૂપનું દર્શન એમના નિમિત્તે થતું હોવાને લીધે એમના પ્રત્યે ઉપકાર અને બહુમાનનો ભાવ આવ્યા વિના રહેતો નથી. ગુરુ પણ વારંવાર સ્વરૂપને બતાવે છે. શાસ્ત્રનો પણ આશય એકમાત્ર આત્મ સ્વરૂપને જ પ્રસિદ્ધપણે પ્રગટપણે દર્શાવવાનો રહ્યો છે. તે મહિમા સહિત દર્શાવે છે એનો પણ મહિમા આવે છે. એકલો રાગથી મહિમા આવે છે ને, પણ આવી સમજણથી મહિમા આવે છે. મહિમા આવવામાં જ્ઞાન પ્રધાન છે. જ્ઞાનમાં એની કિંમત ભાસી છે, એનું સ્વરૂપ ભાસ્યું છે દેવગુરુ શાસ્ત્રનું, અને પરિણામમાં બાહ્ય દ્રષ્ટિએ એનો રાગ પણ સાથે સાથે દેખાય છે. સ્વરૂપ કારણ જ્ઞાન છે, સમજણ છે. ગમે તે કાર્ય કરતા આ લક્ષણ બધું છે, પરિણામ છે. આત્માર્થના પરિણામ કેવા હોય કે ગમે તે કાર્ય કરતા તેને નિરંતર શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કરવાની ખતક રહ્યા જ કરે છે. શુદ્ધ સ્વભાવનો મહિમા આવ્યો છે, પણ પ્રત્યક્ષપણે તે શુદ્ધ સ્વભાવ પ્રગટ નથી કરી શક્યા પોતે, અને એનો વિયોગ વર્તે છે તો એને ખટક નિરંતર રહે છે. ક્યાંય પણ એને સંતોષ ન થાય જ્યાં સુધી પ્રગટ પરમાત્માના અભેદ ભાવે દર્શન ન થાય ત્યાં સુધી એને ક્યાંય પણ સંતોષ થાય. એને પ્રત્યક્ષ અત્યંત પર પ્રત્યક્ષ એવું જે નિજ સ્વરૂપ, એનાથી પોતે જ પરોક્ષપણે પ્રવર્તે, પરિણામના પરોક્ષતાનો પડદો ઉભો રહે તો એની એને ખટક રહે છે. કે સ્વભાવ આવો છે અત્યંત પ્રત્યક્ષ અને હું એનાથી દૂર ક્યાં, મારું સ્વરૂપ છે અને મારા સ્વરૂપથી હું દૂર છું, પ્રત્યક્ષ સ્વરૂપથી હું અપ્રત્યક્ષ છું, આ તે કેમ છે, આની એને ખટક રહ્યા કરે છે. શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કહો કે એનો પ્રત્યક્ષ અનુભવ કહો, બંને એક વાત છે. એટલે ગમે તે કાર્ય કરતા ઉદય સંબંધીના ગમે તે પ્રકારના પરિણામ પ્રવર્તતા હોય તો પણ પોતાને શુદ્ધ સ્વભાવનો મહિમા છે, એ શુદ્ધ સ્વભાવનો પ્રત્યક્ષ અનુભવ નથી એની એને ખટક રહ્યા કરે છે. આનું નામ આત્માર્થ છે. આત્માર્થને આ પરિભાષા કરે છે, અથવા એનું આ લક્ષણ બતાવ્યું છે, એનું સ્વરૂપ બતાવ્યું છે કે એને કોઈ પણ કાર્ય કરતા અંદરમાં ખટક રહે, કે મારા સ્વભાવની હજી મને પ્રાપ્તિ કેમ થતી નથી. આંખમાં જેમ કણું ખટકેનો ઉપયોગ ત્યાં ને ત્યાં રહ્યા કરે, એમ આ વાત એને ખટકે છે અને ત્યાં ને ત્યાં એનો ઉપયોગ રહ્યા કરે છે. કોઈ પણ કાર્ય કરતી વખતે એ વાત એને ખસતી નથી. આ આત્માર્થનું સાચું સ્વરૂપ છે. મહેર કરે છે, ખાઈ પીને મજા કરે છે, હવે કાંઈ વાંધો નથી, નિરાશ છે, કોઈ ઉપાધિ નથી, આદિ નથી, આદિ નથી, ઉપાધિ નથી. ઉપાધિ તો મનમાં કઈક ને કઈક કરતો જ હોય છે જીવ, પણ એક સંતોષ લે છે એવું આત્માર્થીને હોતો. બીજી ઉપાધિ એને ઉપાધિ નથી લાગતી, પણ પોતાના સ્વરૂપ પ્રાપ્તિનો અભાવ એને બહુ ખટકે છે, અને એની વેદનામાં ક્યારેક આવે છે, એવી વેદનામાં આવ્યા વિના એનું જે અંતર છે એ કપાતું નથી, અંતર તૂટતું નથી. અનુભવનું જે અંતર છે, મહિમા જાગ્યો છે છતાં અનુભવ નથી, અંતર રહી ગયું છે, એ આનાથી તૂટે છે. એને દર્શન પરિષદ કહે છે, એને શાસ્ત્રમાં એને દર્શન પરિષદ પણ કહે છે, અથવા અજ્ઞાન પરિષદ પણ એને કહે છે. સ્વભાવનો મહિમા જાગ્યો ને અજ્ઞાન વર્તે છે, સમય જ્ઞાન પ્રગટ નથી થયું, દર્શન પરિષણ ને અજ્ઞાન પરિષણ એને કહે છે. એવી વેદનામાંથી પસાર થઈને પછી હળવો થાય છે, ત્યાં સુધી એ અંતરના જે પરિણામ છે એ પરિણામ હટતા નથી, ખસતા નથી.
આવી ખટક એને દર્શન
પરિષદ, આવી ખટક એને દર્શન પરિષદ છે, તીવ્ર ખટક આવે છે. સાધારણ ભાવ તો કોઈને થાય કે અરે રે આટલા વર્ષથી આજે આપણને કઈ પ્રાપ્તિ નથી, અને એમ નહીં અંદરથી એને નિરંતર નિરંતર શું નિરંતર ગમે તે કામ કરતા અંદરથી ખટક રહ્યા કરે, આ આત્માર્થી છે.
અનુકૂળ સંયોગ પ્રાપ્ત ન થાય એની ખટક રહે.
જેની ભાવના હોય એ ન મળે તો ખટક રહે સ્વાભાવિક છે. અથવા જ્યાં સુખ માન્યું છે તેની સુખની પ્રાપ્તિ ન થાય, સુખનો નિશ્ચય છે તે સુખની પ્રાપ્તિ ન થાય તો એને ખટકે, તો સીધી સીધી પ્રેક્ટિકલ વાત છે. શ્રીમદજી તો એમ કહે છે કે જ્ઞાની મળ્યા પછી અને પ્રત્યક્ષપણે સત્પુરુષના શ્રીમુખેથી ઉપદેશ સાંભળ્યા પછી આત્મ સ્વરૂપ એને સમજાયું સમજાયું એ શ્રવણ થયા પછી જો સ્પષ્ટપણે એને સંસારની ઈચ્છા હોય, સંસારની ઈચ્છા એટલે જગતના પદાર્થોની ઈચ્છા હોય, તો એને એમ જાણવું કે એને જ્ઞાની જી મળ્યા નથી, એને જ્ઞાનીના દર્શન જ થયા નથી એમ જાણવું. એકદમ ચોકડી મુકાવી દે છે કે આ દિશામાંથી તો હટી જાય, તારા જીવનનું ધ્યેય આત્મપ્રાપ્તિ સિવાય બીજું કાંઈ ન હો, આ એક જ જીવનનું ધ્યેય હો, એટલું તો તારે ઓછામાં ઓછું પહેલે પગથિયે અહીંથી શરૂઆત કરવી પડશે. એ વગર તારા વિચારની મનનની પરિણતિની પરિસ્થિતિમાં કાંઈ ફેરફાર થશે પછી તો ઉદ્યાધીન શાસ્ત્ર શ્રવણ વાંચન કરે બીજા ઉદયના પરિણામે એમ આ ઉદયના પરિણામે, પણ એ તો બધું ઉપયોગ કરતી ચાલ્યું જાય, મૂળમાં અંદરમાં કાંઈ એનો ફેર પડે. અંદરથી પહેલા ફરવું જોઈએ એ પહેલો પારિગ્રાફ છે. એમાં સંક્ષિપ્તમાં આત્માર્થની વાત લીધી અને એ બે લક્ષણ ખાસ લીધા કે જેને સ્વભાવનો મહિમા જાગ્યો છે પણ પ્રાપ્તિ નહીં હોવાને લીધે એને ખટક રહે છે, એ સાથો સાથ જ બને છે. જેનો મહિમા હોય ને ન મળે એની ખટક તો આવી જાય આવ્યા વિના દેહી, એવું આત્માર્થનું સ્વરૂપ છે. બહુ સંક્ષિપ્તમાં લીધું છે, વિસ્તારમાં તો ઘણી ઘણી વાતો યથાર્થ ભૂમિકાના જે દૂર છે એમાં આવી ગઈ છે. અથવા આ ગ્રંથનો તો એ મુખ્ય વિષય જ રહ્યો છે કે યથાર્થ ભૂમિકા મુક્ષું જીવની કેવી હોય, એ સંબંધે ઘણી વાતો કરી છે કંઈ નહીં બોલવા. હવે જેને અનુભવ થયો છે મનુષ્ય ગતિમાં ગ્રસ્ત દશામાં હોય એવા જીવના પરિણામ અંતરંગ પરિણામ અને એના એ અંતરંગને અનુરૂપ એવા બાહ્ય પરિણામ કેવા હોય છે એ વાત છે. ગ્રસ્તાશ્રમમાં રહેલા જ્ઞાનીને શુભાશુભ ભાવથી જુદા જ્ઞાયકને અવલંબનારી નાતૃત્વ દ્વારા નિરંતર વર્તા કરે છે. જ્ઞાનીને નાતૃત્વ દ્વારા નિરંતર વર્તા કરે છે, કોઈ પણ કામ કરતા એટલે કે શુભાશુભના કોઈ પણ પરિણામની વિદ્યમાનતાએ પણ, તેથી ભિન્ન એવું જે જ્ઞાયક સ્વરૂપ છે પોતાનું તેનું અવલંબન લઈને પ્રવર્તનારી પરિણતિ, તેના અવલંબને એક અંશ જુદો પડી ગયો છે એવી જે ધારાવાહી પરિણામની સ્થિતિ એને અહીંયા જ્ઞાતૃત્વ ધારા કહે છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એવું જ્ઞાતા દ્રષ્ટા પણ તેને જ્ઞાતૃત્વ એમ કહેવામાં આવે, એટલે પણ આત્મત્વ એટલે આત્માપણ એમ, જ્ઞાતૃત્વ પર્યાયત્વ ગુણત્વ દ્રવ્યત્વ, દ્રવ્યપણો, ગુણપણો, પર્યાયપણો, તો એટલે પણ આ તત્વ, તત્વ છે ને તે પણ, જેમાં જે છે તેનું તે પણ, તેને તત્વ કહેવામાં આવે છે. એમ જેમાં જ્ઞાતાપણું છે, વિતરાગ ભાવ છે, માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું છે, એને જ્ઞાતૃત્વ કહેવામાં આવે છે. એની ધારા એટલે એવી અતૃટક પરિણતિ, ભલે સમય સમયની છે તો પણ અતૃટક છે, વચ્ચે એક સમયનો છેદ નથી, અંતર નથી. એવી જ્ઞાતૃત્વ ધારા નિરંતર વ્યતા કરે છે. શુભાશુભ ભાવથી ભિન્ન જ્ઞાયક, શુભાશુભ ભાવ થાય છે પણ એનાથી ભિન્ન છે આ પરિણતિ. નાયકને અવલંબનારી પરિણતિ એનાથી ભિન્ન છે. શુભાશુભ ભાવ ભિન્ન છે અને આ પરિણતિ પણ ભિન્ન છે, એ નિરંતર વર્તે છે. આ જ્ઞાનીની મૂળ દશા છે. સમજીએ વાત કીધી છે, મૂળ દશાને ઉત્તર દશા. એ પત્ર અધૂરો છે પણ બહુ સારો પત્ર છે. આના ઉપર લખેલો છે એ કચરામાં એમાં જ નથી. છેલ્લો પેરેગ્રાફ છે, અપૂર્ણ રહી ગયેલો. જ્ઞાની અને અજ્ઞાનીની સમીક્ષા કરી છે આ પત્રમાં. અને ઉપર એ વાત કરે છે કે જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને નિધન તથા વિકલ્પનું એ કારણ થાય છે અને શંકા પડે છે. આવા તો જ્ઞાની હતા છે, એવી જ કોઈ એમની દશાનું અગમ્યપણું છે. ગ્રસ્તાશ્રમમાં છે, ચોથા ગુણ સ્થાને છે, બાહ્ય વિરતિ કાંઈ દેખાતી નથી, બાહ્ય ત્યાગ નથી દેખાતો. પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. જો મુમુક્ષુની પરિપક્વ દશા હોય તો એને શંકા પડતી નથી. માટે આ જીવનો અધૂરો નિશ્ચય, જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય, એ જ આ જીવનો દોષ છે. આ જીવનો દોષ છે, જ્ઞાની અવૃત્તિ દશાનો દોષ નથી. એક વાત કે સર્વજ્ઞ અરિહંત બહુ જ પછી તક એમનો ભેટો થાય અનંત ભવે. નિરાગનો પણ એવી જ અછત રહે છે સર્વકાળે. ચતુર્ગુણ સ્થાન ધારે જ્ઞાનીઓ થતા રહ્યા છે પણ આ જીવ એક વાર પણ ઓળખી નથી શક્યો. એક વાર પણ, એક વાર ઓળખે જ્ઞાની પુરુષ નો જે યથાર્થ નિશ્ચય થયો હોય, ઉપર લખે છે, તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત્ત આદિ ભાવ વાળી ચેષ્ટા પ્રત્યક્ષ દીઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે અને શંકા વિકલ્પ નથી થતો કે આવો ભાવ કેમ છે. તો પોતાની વિપરીય બુદ્ધિને લઈને ભ્રમ થાય છે. Yeah. જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે એક સરખાપણું નથી, કાંઈક વિલક્ષણપણું છે. હું એ વિલક્ષણપણું શું એ ખોલવા માટે આ પેરેગ્રાફ લીધા છે, એ અધૂરો રહી ગયો છે. પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અને અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની ને અજ્ઞાની એ નામ માત્ર થાય, પણ તેમ તો હોવા યોગ્ય નહીં. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. વિલક્ષણ એટલે કાંઈક જુદું લક્ષણ, વિશેષ લક્ષણ. જ્ઞાનીનું લક્ષણ કોઈ વિશેષ છે, અજ્ઞાનીનું લક્ષણ કોઈ વિશેષ છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે એવું વિલક્ષણપણાનો યથાર્થ નિશ્ચય થઈ જીવને સમજવામાં આવે છે, જેનું કાંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. આ પત્રમાં એનું કાંઈક સ્વરૂપ અમારે લખવું છે એમ કે છે, જેનું કાંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. સમજવાનું કારણ એની દશા છે, બીજું કોઈ નથી. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે કે એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવી બે ભાગ જીવની દશાની થઈ શકે છે. એક તો મૂળ દશા એટલે પરિણતિ વાળી દશા અને એક ઉત્તર દશા, એમ જીવની દશાના બે ભાગ થાય છે. બસ એટલું થઈને આ પત્ર અપૂર્ણ રહી ગયો છે. પાછળના પત્રોમાં થોડી થોડી ચર્ચા કરે છે, પણ મૂળ વિષય ત્યાંથી લઈ ગયો છે. લક્ષણથી ગુણથી ને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે જ્ઞાની જેવી વ્યાખ્યા. લક્ષણથી ગુણથી અને જીવનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે, જ્ઞાતૃત્વ ધારા છે, જ્ઞાનની મૂળ દશા છે. પરંતુ પુરુષાર્થની નબળાઈને લીધે અસ્થિરતારૂપ વિભાવ પરિણતિ ઊભી છે, તેથી તેને ગ્રહસ્થાશ્રમને લગતા શુભાશુભ પરિણામ હોય છે. આ ઉત્તર દશા છે, મૂળ દશા ને ઉત્તર દશા. નિર્ણય ક્યાંથી કરવો? મૂળ દશાથી નિર્ણય કરવો
પડે.
ન્યાય તો એ છે કે જેને અલ્પ શુભાશુભ ભાવો રહ્યા છે એની અલ્પતાનું જ્ઞાન કરવું, અને જેને લઈને એને પોતાના મૂળ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કે જેના ફળમાં પ્રથમ ક્ષણમાં જ અનંત જન્મમરણનો નાશ કરી નાખ્યો છે અને પોતાનું સિદ્ધ પદ છે એ પાકું કરી લીધું છે, સિમ્પલ નક્કી થઈ ગયું એ બહુ મોટી વાત છે. શુભા શુભ પરિણામ રહી ગયા તે બહુ નાની વાત છે. તો એનું મૂલ્ય જેમ છે તેમ આપવું એ ન્યાય સંગત છે. પરંતુ પુરુષાર્થની નબળાઈને લીધે ત્યાં અશુભ ન લીધું, કેમ કે બુદ્ધિપૂર્વક એને શુભમાં જોડાવાનો વિકલ્પ હોય છે, અશુભમાં જોડાવાનો નહીં એમ છે. અથવા અંતર્બાહ્ય દશાનું વર્ણન કરતા જે વ્યવહાર છે એ શુભ પરિણામ ઉપર આવે છે, ઉપચાર વ્યવહારનો ઉપચાર અશુભ અંશ ઉપર વ્યવહારનો ઉપચાર આવતો એમ કે અહીંયા એટલું જ દર્શાવશે કે એના શુભ પરિણામ કેવા કેવા હોય, એની ભૂમિકામાં શુભ પરિણામ કેવા હોય એ વાતનું વર્ણન કરશે.
બે ભાગ રસ્તા શૂન્ય લગતા અને બીજા,
હા બીજું એટલે અંતરમ જ્ઞાતૃત્વ પરિણતિ અને ગ્રસ્તાશ્રમના જે શુભાશુભ પરિણામ
શુભ
એ બોલા જ્ઞાતૃત્વ પરિણામમાં શુદ્ધ પરિણામ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર નથી રહેતા તો એને શુભ નો વિકલ્પ થશે, અશુભ નો નહીં એમ કે આવી જાય બીજી વાત છે. પણ એને એમ થાય કે હું શાસ્ત્ર વાંચું, હું જ્ઞેન્દ્રની ભક્તિ કરું, લેશે નીચે ગુરુદેવ હોય જ્ઞાની હોય તો એની સેવા કરું. સ્વરૂપમાં સ્થિર રહેવાતું નથી તેથી તે વિવિધ શુભ ભાવોમાં જોડાય છે, અનેક પ્રકારના, વિવિધ એટલે અનેક પ્રકારના શુભ ભાવોમાં તે જોડાય છે. હવે કેવા કેવા શુભ ભાવ છે કે મને દેવ ગુરુની સદા સમીપતા હો, મારું સ્થાન તો જિનેન્દ્રના ચરણકમળમાં અથવા તો ભાવલિંગે સંતના ચરણકમળમાં મારો નિવાસ હો, ભાવનામાં એવું નથી, ભાવનામાં તો એવું છે કે એમના જેવા થવું છે એટલે સદા એમની સાથે રહેવું છે, તો એમના જેવા
થવાય
ને, પોતાનું જીવન બદલવું છે. મને દેવ ગુરુની સદા સમીપતા હોય,
સુંદર પરિપાટી
કેવા સ્વભાવ આવે છે, ગુરુના ચરણ કમળની સેવા પોતાને સરળ પરિણામ માંથી વાત નીકળે છે, કે કોઈ એવા અપ્રતિબંધ વિહારી સંત પુરુષ મળે, જ્ઞાની પુરુષ મળે, સત્પુરુષ મળે, પોતાને જ્ઞાન થયું છે તો એની પાસે એના ચરણમાં રહીને અમારું બધું હૃદય ખોલી નાખે તો મોક્ષ ને લખે છે પોતાને કેવા પરિણામ થાય છે. એટલા બધા સરળ છે કે પોતાને તીવ્ર પરિણામ થયા હોય તો હમણાં 20 દિવસ ઉપાધિ યોગ ઘણો રહ્યો અને સંસાર પ્રત્યે પરિણામ ઘણા રહ્યા, તેનું ઘણું દુઃખ ને ખેદ અત્યારે વર્તી રહ્યો છે, બધા પોતાના પરિણામ પોતાથી નીચી કોટીના મોક્ષને ખુલ્લા કરે છે. પણ ભાવના એવી આવે છે કે જો કોઈ સત્પુરુષ મળે, કોઈ સંત પુરુષ મળે તો એના ચરણમાં રહીએ ને અમારા એક એક પરિણામની કથની એને કહી દઈએ કે હજી આ જીવને આવા પરિણામ કેમ થાય છે અને કેમ મટે ને કેમ સર્વથા વિતરાગ થવાય, એ જ અમારે જોઈએ. અમારે બીજું કઈ ખબર બોધ મળે તો એને સામાન્ય બોધ મળે, અને પોતાની સરળતા વ્યક્ત થાય છે ને, એ તો પોતાની સરળતા છે. બહુ મોટી વાત છે, સરળતા એ બહુ મોટી વાત છે. એટલે એમ કે છે, ગુણે દેવ ગુરુની સદા સમીપતા હો, ગુરુના ચરણ કમળની સેવા હો, ઇત્યાદિ પ્રકારે જિનેન્દ્ર ભક્તિ સ્તવન પૂજન, જિનેન્દ્ર પ્રત્યેની ભક્તિ, તેમનું સ્તવન, તેમની પૂજા અને ગુરુ સેવાના ભાવો હોય છે, તેમજ શાસ્ત્ર સ્વાધ્યાયના શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનો શુભ ભાવ વિકલ્પ ઉઠે, ધ્યાનમાં બેસવાનો વિકલ્પ ઉઠે, દાનના પરિણામ થાય અને આગળ વધે તો ભૂમિકા અનુસાર અણુવ્રત, પાંચમું ગુણ સ્થાન હોય તો અણુવ્રતના પણ પરિણામ થાય અને તપશ્ચર્યા વગેરેના શુભ ભાવ તેને હઠ વિના આવે છે. આ લક્ષણ બાંધ્યું, સહજપણે વ્રતથી કરવા પડે એની, કેમ કે છેલ્લા જે બોલ લીધા એ વ્રત અને તપના બોલ લીધા છે. વ્રત અને તપમાં, વ્રતમાં પ્રતિજ્ઞા કરે છે, વ્રત લે ત્યારે પ્રતિજ્ઞા કરે છે અને તપની અંદર પણ ત્યાગ કરે છે, બાહ્ય ત્યાગ કરે છે. તો એ વ્રત વિના કરે છે, શુભભાવ છે ને એટલે બાહ્ય ત્યાગ લેવો છે તપમાં, તો એ વ્રત વિના કરે છે. મરાણે કરે એવી રીતે કોઈ પરિણામ વિના નહીં કરતા, સહજ હઠ વિના કરે છે, પોતાના પરિણામની શક્તિ જોઈને આકુલતા ન થાય એ રીતે. આકુલતા કરીને કોઈ કામ કરતા નથી, આકુલતા ન થાય એ રીતે પરિણામ એના હોય છે. એટલે તેને હઠ વિના તે પરિણામ આવે છે એમ લીધું છે, કરે છે એમ ન કહ્યું, આવે છે એવા એને સહજ પરિણામ આવે છે. શું કારણ છે? કે અકષાય સ્વભાવનો અનુભવ પ્રતીતિ વર્તે છે અને પરિપૂર્ણ અકષાય સ્વરૂપ પ્રગટ કરવું છે, તેથી એના બાહ્ય પરિણામ છે એ પણ કષાયની મંદતા સહજ ધારણ કરે છે. કષાયની તીવ્રતા તૂટે છે, કષાયની મંદતા સહજ આવે છે અને સહજ કષાયની મંદતામાં આવા આવા શુભ ભાવના પરિણામ સહજપણે આવે છે. એ મંદતા માટે એને હઠ કરવી પડતી નથી. જો હઠ કરવી પડે તો એ કષાયની તીવ્રતાના પરિણામ છે. કષાય તીવ્ર થાય તો એ પાછો એને એના અંદરની પરિણતિ સાથે સુસંગત ગણવું નથી, એનાથી વિરુદ્ધ જવું પડે છે. એ વાર્ષિક પરિણામ કરતા નથી. એ કોઈ માપ હોય છે, વ્રત તપ એ પ્રકારે કોઈ પણ પ્રકારે પ્રવર્તતા પોતાની પરિણામ શક્તિનું એને માપ હોય છે, એટલે એ અનુસારે ગ્રહણ કરે છે પ્રતિજ્ઞાદિ. તેથી બહાર જઈને હઠ કરીને પરિણામ બગાડીને પરિણામનો સ્તર ઉલટાનો નીચો થઈ જાય એવી સ્થિતિમાં આવવું પડે એવી રીતે જ્ઞાનીને એ પરિણામ આવતા
નથી.
જ્ઞાનીને હઠ ન હોય, કેમ કે હઠ પોતે જીભરૂપ છે, જીદ એક, અને હઠ જીદ છે એ અસરળતાના પરિણામ છે, સરળતાથી વિરુદ્ધ જાતિના એ પરિણામ છે. જ્ઞાનીના પરિણામ સરળ હોય છે એમ
કહેવું
છે.
Telegram.
જેઓ શ્રાદ્ધવાદની જીવમુક્તની આજ્ઞા માને છે તેને વિપરીત જ્ઞાન થતું નથી. ક્યાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે યથાર્થ થઈ જાય છે. જીવમુક્તની શ્રદ્ધા વાળાઓ અઠાગ્રહી હોતા નથી. પોતાની વાત કીધી છે ને આ સમીક્ષા તમને એમ કે જે ટીકા ચાલુ ભાષામાં કરી ભાષા ટીકા એ સંબંધીનો સંક્ષિપ્ત ભાવાર્થ લીધો છે, વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાન પ્રમાણમાં પાંચ અંગો પૂર્વક પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય અને નિગમન પૂર્વક સ્પષ્ટતાથી વ્યાખ્યાન લગતા ગ્રંથ બહુ વધી જાય. તેથી આયુ બુદ્ધિ બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે આયુ અત્યારે મારો ઓછું છે, બધા ઓછું બળ સ્થિરતા બુદ્ધિ ઓછી છે હેતુ બની શકે તેટલું સંક્ષિપ્તથી પ્રયોજન માત્ર લખ્યું છે. તેમાં જેને ભૂલે જેવો પદાર્થને સમજો કોઈ અર્થમાં હિના શકતા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુ સંપ્રદાયનો એટલે ગુરુ પરંપરાગત ઉપદેશનો વિચ્છેદ થઈ ગયો છે. માટે જેટલો બની શકે તેટલો યથાશક્તિ અભ્યાસ થઈ શકે છે. તો પણ જેઓ શ્યાદવાદની જીવમતની આજ્ઞા માને છે તેમને વિપરીત સિદ્ધાંત થતો નથી. ક્યાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય ક્ષુક્ષમ દોષને લઈ તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળતા એને એમ લાગે કે આ વાત બરાબર કરે છે તો યથાર્થ થઈ જાય છે. તો તરત એ પોતે સરળતાથી પોતાની વાતની પકડ નથી રાખતા, વાત નથી કરતા કે નહીં મને જે મેં બેઠો એ બરાબર છે, હવે તમે કેવું મને ના બેઠે એ ન્યાયથી આત્માને શું નિષ્કર છે એ વાતે ગ્રહણ કરી લે છે સરળતાથી. એટલે જીવમતની શ્રદ્ધા વાળાઓ અઠાગ્રહી હતા નથી એ વાત છે. બહુ સારું લક્ષણ છે ગુરુદેવનો, તો એ બહુ પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે કે પોતે વ્યાકરણ વગેરે સંસ્કૃત વગેરે નો પદ્ધતિસરનો અભ્યાસ નહોતો કર્યો. કોઈ વિદ્વાન એનો અર્થ બરાબર કરે આ વાત બરાબર અથવા જ્યાં માણસ બરાબર ન ભાષે તો પૂછી પણ લઈએ કે અહીંયા શું અર્થ થાય છે. વ્યાકરણ અનુસાર સંસ્કૃત ભાષા અનુસાર અહીંયા શું અર્થ થાય છે એ પૂછી લઈએ, એ સરળતા છે. હું જ્ઞાને છું ને હું બીજાને કેમ પૂછું એવો માન અપમાનનો વિકલ્પ એમને હોતો નથી. મૂળમાં જ વાત નથી, એ તો સીધી રીતે તો એમ જ કહે છે કે અમે તો અમારા આત્માનું હિત કરવા નીકળ્યા છીએ. આ એક અમારું જીવનનું કાર્ય છે કે અમારે જીવનમાં અમારા આત્માનું હિત કરી લેવું છે, એવું કરવા નીકળ્યા છે. એ જેમ થાય તેમ કરીએ છીએ. જોડે જોડે બીજા જીવોને એનાથી લાભ થતો હોય તો એનું નહીં જાણે, અમને એનો વાંધો નથી. પણ મુખ્યપણે તો અમે અમારું હિત કરવા નીકળ્યા છીએ. ભૂમિકા અનુસાર ના પરિણામ ચોથા ગુણ સ્થાને અને પાંચમા ગુણ સ્થાને હઠ વિના આવે છે. આ બધા ભાવો દરમિયાન નાતૃત્વ પરિણતિની ધારા તો સતત ચાલુ હોય છે. આ વાત દોર આવે છે કે અનેક પ્રકારના વિવિધ શુભ શુભ ભાવો લીધા ગુરુ દેવ ગુરુની સમીપતાના પરિણામ, તેમની ચરણ કમળની સેવાના પરિણામ, દિનેન્દ્ર ભક્તિ પૂજાના, અનુવ્રત મહાવ્રતના, શાસ્ત્ર સ્વાધ્યાયના, દાનના, અનેક પ્રકારના ધ્યાનના પર વિકલ્પ આવે તો પણ એ બધાય ભાવો દરમિયાન એ વખતે પણ દરમિયાન એટલે એ વખતે પણ સાથે સાથે જ પછીથી વિકલ્પ ઉઠે એમ નહીં. નાતૃત્વ પરિણતિ એટલે હું નાયક છું એવો નિર્વિકલ્પ ભાવ પરિણામ ધારા, એને નાતૃત્વ પરિણતિ. હું નાયક ભાવ સ્વરૂપે છું, માત્ર નાયક છું, એવું વિકલ્પ નહીં, એવી નિર્વિકલ્પ પરિણામની જે ધારા એને જ્ઞાતૃત્વ પરિણતિ ધારા કહે છે. એ પરિણતિની ધારા તો સતત ચાલુ હોય છે. ને પણ ત્યારે હું મનુષ્ય છું, ધારા ચાલુ છે. ખરેખર જો મનુષ્ય હોય તો સદાય મનુષ્ય જ રહે, સદાય કોઈ જીવ મનુષ્ય રહેતો, મનુષ્ય પર્યાય પણ રહેતો નથી. એટલે એક સંયોગિક અવસ્થા છે અથવા એક કર્મજનિત અવસ્થા છે જે સાદી સંત છે. મૂળ સ્વરૂપે જીવનું નથી, અહીંયા મૂળ સ્વરૂપની વાત છે. મૂળ સ્વરૂપ અનુસાર પરિણામ ધારા છે એટલે એને મૂળ દશા કહેવામાં આવે છે. મૂળ દશા કેમ કહે કે મૂળ સ્વરૂપને અનુસરતી એ પરિણામ ધારા છે એટલે એ જ્ઞાનીની મૂળ દશા છે. અસલ સ્વરૂપે પરિણતિ થઈ ગઈ છે એવી દશા છે. બાકીના જે પરિણામ છે એ સ્વરૂપ પરિણતિ સાથે સુસંગત નથી, મેળ ખાતા નથી. વિભાવ ભાવો છે એ સ્વભાવ ભાવની સાથે મેળ ખાતા નથી. પણ હોય છે, પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી આવા પરિણામ ગ્રસ્ત દશાની અંદર હોઈ શકે છે. બીજી વાત છે, પહેલી વાત આ છે કે એની તો ખટક રહેવી જોઈએ. જો નથી પ્રાપ્ત થઈ તો એની ખટક રહેવી જોઈએ અને સ્વભાવનો અપૂર્વ અપૂર્વ મહિમા આવતો રહેવો. આ સીધી વાત છે. એવી દશા શેનેથી પ્રગટ થઈ એમ જો વિચારવામાં આવે કે જ્ઞાનીને આ દશા કેમ પ્રગટ થઈ, ક્યાંથી પ્રગટ થઈ, કેમ કરતા પ્રગટ થઈ, કે મુમુક્ષુ દશામાં આત્માર્થી હતા ત્યારે સ્વભાવના મહિમાના અપૂર્વ અપૂર્વ પરિણામો થતા સ્વરૂપ મહિમાના ફળ સ્વરૂપે ધારા પ્રગટ થઈ છે. એ દશા પ્રગટ થવાનું કારણ પોતાના સ્વરૂપનો મહિમા છે. સ્વરૂપનો મહિમા જ્ઞાન દશાને પ્રગટ કરે છે, સ્વરૂપની દશાને પ્રગટ કરે છે. એ સિવાય બીજા કોઈ જાતિના પરિણામ સ્વરૂપની મહિમાને પ્રગટ કરતા નથી. આ સ્વરૂપ મહિમાના પરિણામને અધ્યાત્મ શાસ્ત્રોમાં નિશ્ચય ભક્તિ કહી છે. શ્રીમદજી વેદાંતની ભાષામાં ક્યારેક પ્રયોગ કરે છે ત્યારે એને પરાભક્તિ કહી છે. પરાભક્તિ કહી છે, પરાભક્તિ એટલે પરમોત્કૃષ્ટ, પરમ ઉત્કૃષ્ટ ભક્તિ, અભેદ ભક્તિ. પેલા લોકો પરમાત્મામાં બીજા પરમાત્માને અને પોતાના આત્માને વચ્ચે અંતર તોડી નાખવા માંગે છે તો અમારે લીન થઈ ગયું છે, તો કોઈ પરમે વિશે બનતું નથી. પણ અહીંયા એ સંભવિત છે કે પોતાનું જ જે પરમેશ્વર પદ છે એનો અપૂર્વ અપૂર્વ મહિમા એટલી હદે આવે કે પરિણામ એનાથી અનન્ય ભાવે પરિણમે. ગુરુનો ઉપકાર માનતા તો શ્રીમદજી એવા મથાળા લખે છે, અનન્ય શરણના આપનાર, અનન્ય પદના આપનાર એવા શ્રી સદગુરુદેવ જયવંત વર્તો, એમ કરીને પછી પત્રની શરૂઆત કરે છે. અનન્ય શરણના આપનાર એ પોતાનું જ, અનન્ય એટલે અન્ય નહીં, તે પોતાનું જ, પોતાના સ્વભાવનું, પોતાના પરમેશ્વર પદનું શરણ જેને આપ્યું, લીધું પોતે તો કે આપ્યું એને, મુક્તિ કરવી છે ને, દર્શાવ્યું એટલે આપ્યું એમ કહી દીધું.
સ્વરૂપનો એ રહેવાતું નથી એને હવે આ જે બધા સ્વભાવ છે શાસ્ત્ર
મને દેવગુરુની સમીપતા હોય એવું શુભ રાગ થયો. શુભ રાગ છે એવું આત્માનું સ્વરૂપ નથી, આત્માનું રાગ રૂપ સ્વરૂપ નથી. આત્મા મૂળ સ્વરૂપે જીન સ્વરૂપે, જીન સોઈ આત્મા વિતરાગ સ્વરૂપ છે. જે વિતરાગી સિદ્ધ પદ પ્રગટ થયું એ ક્યાંથી થયું? કે મૂળ એવું સ્વરૂપ હતું એમાંથી પ્રગટ થયું. ખાણમાં સોનું હતું માટેની સાથે, એને 100 ટચ નું સોનું ક્યારે થયું? કે મૂળમાં 100 ટચ એનું સ્વરૂપ હતું ત્યારે થયું. જે સોનાની મૂળ ધાતુ જે ખાણમાં છે એ તો 100 ટચ નું સોનું છે, પણ એની શુદ્ધ અવસ્થા નહોતી તો એને તપાવ્યું અગ્નિમાં. અગ્નિને તપાવતા માટી વગેરે મેલ છે એ બળી ગયો, એને સંયોગમાં હતો એટલું સોનું રહી ગયું તે 100 ટચ નું શુદ્ધ સોનું. એમ આ આત્માને શુભ અને અશુભ ભાવો છે, એ મોળ છે મેલ છે. રજ અને મળ, રજ એટલે કર્મની રજ અને મળ એટલે ભાવ, શુભાશુભ ભાવ. રાગ રાગ છે તે મળ છે, ચાહે શુભ હોય કે અશુભ હોય એ મલિન ભાવ છે. એનાથી રહિત એવું જે શુદ્ધ સ્વરૂપ છે એ મૂળ આત્માનું વિતરાગ ભાવ સ્વરૂપ સ્વરૂપ છે.
શુભ ભાવો એને બધા ખેંચી જાય.
એ ભાવો પોતે અસ્થિરતારૂપ છે, એ ભાવો મલિન છે એટલે એને લઈને પવિત્રતા ન આવે.
ઊંચા ભાવો
ઊંચા ભાવો આપણે એટલે ઊંચા ભાવો નથી જોયા, નથી સાંભળ્યા, નથી વિચાર્યા એટલે એમ લાગે છે.
શું
નાના છોકરા છે ને એ લીમડા નીચે રમે ગામમાં ઉનાળામાં, છાંયડો તો લીમડાનો સારો હોય ઠંડો, પાકી પાકી લીંબોળી નીચે પડે તો કેરીની જેમ ધૂળીને રસ ચૂસે, બરાબર છે? બહુ મીઠી લીંબોળી, મીઠો રસ આવે, કડવો રસ પલટે અને મીઠો રસ થાય, પીળી દ્રાક્ષ જેવી થાય મોટી આવે તંબા જેવી લીંબોળી, ઘોળીને રસ પીએ, બરાબર? બહુ સરસ, બહુ સરસ. હવે કેરી ભાળી ન હોય એને એમ કહ્યું લીંબોળી મૂકી દેતો, ના નહીં મૂકું લીંબોળી નહીં મૂકું, પણ હું તને કેરી આપી તો પણ લીંબોળી નહીં મૂકું આ મીઠી. આજ કે લીએ કોઈ એના વડીલ હોય મુરબી હોય તો મૂકને હવે છાના માનો રોવા પડે, શું કરે? મારી લીંબોળી લઈ લીધી, મારી લીંબોળી લઈ લીધી, જેને કેરી ખવડાવે રાજી રાજી થઈ જાય. હવે કહે જોઈ કે લીંબોળીનું ગળ પણ ને કેરીનું ગળ પણ કેવું સારું લાગ્યું? સ્વાદ તો કેરીનો સારો છે. એમ વિતરાગ ભાવની જે મીઠાશ છે, જે શાંતિ છે, જે નિરાકુરતા છે, જે આનંદ અને સુખ છે, એ સુખ ભાવના કલ્પેલા ઊંચા પરિણામથી તો એની સરખામણીને થાય એવી ઊંચતા છે, એની સરખામણી ન કરી શકાય. કેમ કે એક મલિન છે ને એક શુદ્ધ છે, એક અપવિત્ર છે એક પવિત્ર છે, એક રાગરૂપ છે એક વિતરાગ રૂપ છે. જીન માર્ગ તો વિતરાગ માર્ગ છે, વિતરાગ ભાવનો માર્ગ છે, રાગ ભાવનો માર્ગ નથી. આ વસ્તુ ગુપ્ત હતી, પ્રસિદ્ધ નહોતી સમાજમાં. એ ગુરુદેવનો ઉપકાર છે, એમણે બે વાત જુદી પાડી કે રાગ માર્ગ જુદી વાત છે, વિતરાગ માર્ગ છે જુદી વાત છે. રાગથી વિતરાગતા નહીં થાય, લોહીથી લોહીનો ડાગ નહીં જાય, પાણીથી જશે એ વાત અમે પ્રસિદ્ધ કરી. મૂળ શાસ્ત્રોમાં એ વાત પડી હતી અમે પ્રસિદ્ધ કરી. એટલે શું છે કે જ્ઞાનીને પણ શુદ્ધ વિતરાગ ભાવમાં નીચેના ગુણ સ્થાને, ચોથા પાંચમા ગુણ સ્થાને સ્થિરતા નથી રહેતી, ત્યારે અસ્થિરતામાં આવતા, એમ સ્થિર રહેવાતું નથી એટલે અસ્થિરતામાં આવતા અનેક પ્રકારના વિવિધ રીતે અનેક પ્રકારના શુભ પરિણામ થાય છે, પણ તે પરિણામમાં હઠ થતી નથી. અજ્ઞાનીને શુભ પરિણામ થાય છે, એનો એના ઉપર જોર હોય છે એટલે એનો એને અઠાગ્ર થયા વિના રહેતો નથી. જ્ઞાનીના શુભ પરિણામમાં અને અજ્ઞાનીના શુભ પરિણામમાં આ મૂળ તફાવત છે. એકને હઠ સહિત થાય છે, એકને હઠ રહી સહેજે સહેજે થાય છે. કેમ એમ થાય છે? કે એને કષાયના અભાવ, કષાયના અભાવવાળા પરિણામ થયા છે. કષાય રહિત પરિણામ જે થયા, સાથે સાથે કષાયના પરિણામ મંદ થઈ ગયા, છેલ્લે મંદ થઈ ગયા. સહજ મંદતામાં હઠ નથી. કૃત્રિમ કરવા જાય ત્યારે એની અંદર હઠ થાય છે, પરાણે કરવા જાય ત્યારે હઠ થાય છે. અને એ તો બહારના પરિણામ છે એમ કે છે. એવા હઠ વિનાના પરિણામ એ પણ બહારના પરિણામ છે. અંદરના પરિણામ તો એ વખતે પણ એમ કેવું છે, હું નાયક છું એવી નિર્વિકલ્પ પરિણતિની ધારારૂપ પરિણામ તો સતત જ ચાલુ હોય છે. વળી જ્ઞાનીની જાગૃતિ આ પરિણતિમાં છે, એની અંતર સાવધાની એની જ્ઞાતૃત્વ ધારામાં રહેલી છે. શુભ ઉપયોગના પરિણામમાં એની જાગૃતિ નથી. જાગૃતિ એટલે એનો રસ, જાગૃતિ છે એટલે એનો રસ છે, એ જ્ઞાતૃત્વ ધારામાં છે. અને શુભ ભાવ અરસ પરિણામથી થાય છે, અને અરસ પરિણામથી વિભાવ પરિણામો થતા હોવાને લીધે એને સ્થિતિ અને અનુભાગ એવા તીવ્ર બંધનવાળા, બંધના જે ચાર ભાગ છે એમાં સ્થિતિ અનુભાગ વધારે બાંધે છે જીવને પ્રકૃતિ પ્રદેશ કરતા. એ સ્થિતિના અનુભાગ એવા એને પડતા નથી, એને તીવ્ર બંધ પડે. તીવ્ર રસ નહીં હોવાને લીધે તીવ્ર સ્થિતિ અનુભાગ એને પડતા નથી. એટલે જ્ઞાનીના બંધને પણ ગૌણ કર્યો છે, બંધ ભાવને ગૌણ કર્યો છે. એનું કારણ એ છે. એટલે હવે એને સરખામણી કરાવે છે. જ્ઞાની પણ ભક્તિ કરતા હોય અને અજ્ઞાનીની પણ ભક્તિ થતી હોય તો બે વચ્ચે ફેર છે કે હા, બે વચ્ચે ફેર છે. એકને એકાકાર થઈને રાગ આવે છે, ભક્તિનો રાગ અજ્ઞાની જીવને ભક્તિમાં એકાકાર થઈને આવે છે. જ્ઞાનીને તે જ વખતે ભિન્ન જ્ઞાતૃત્વ ધારા ના પરિણામમાં રસ છે. ભક્તિના રાગમાં જેટલો રસ અંતરંગ પરિણતિમાં જ્ઞાતૃત્વ ધારામાં છે એટલો રસ એને ભક્તિના રાગમાં આવતો નથી. આમ ફરક પડે છે. એટલે એનો રસ કપાઈ ગયો છે. અને અજ્ઞાન દશામાં આખે આખો રસ શુભાશુભ પરિણામમાં થઈ જાય છે. એટલે એને તીવ્ર બંધ પડે છે. એને અનંતાનું મંદિર સહિત છે, કસાય છે એ અનંતાનું મંદિર સહિત છે. જ્ઞાનીને અનંતાનું મંદિરનો કસાય તૂટી ગયો છે, છૂટી ગયો છે. એટલે એને એવો બંધ પડતો કે જે અનંત સંસારમાં રખડાવે. વિશેષ મુનિની વાત છે.